થોડા વખત પહેલાં એક વચન મારી પાસે આવ્યું હતું અને હું એવું માનતો હતો કે એ મારે ચર્ચમાં બોલવાનું છે, પરંતુ જ્યારે હું પ્રાર્થનામાં પ્રભુની પાસે ગયો આજના દિવસને માટે અને જે પ્રસંગ આવનાર દિવસોમાં આવનાર છે તેના અનુસંધાનમાં મેં જ્યારે પ્રાર્થના કરી ત્યારે પ્રભુએ આ પ્રખ્યાત વચન બાઇબલમાંથી મને આપ્યું, જેના ઉપર આજે આપણે મનન કરવા માગીએ છીએ. બીજું કાળ વૃત્તાંત તેનો 7મો અધ્યાય અને 14મી કલમ. એક જ કલમ પર આજે આપણે વિચારવાના છે. એની કેટલીક રૂપરેખા અહીંયા આગળ મેં લખી છે. બહુ ઉતાવળથી પિનાકીનભાઈને કહું ને અહીંયા આગળ લખી આપ્યું છે, પણ એની રૂપરેખા તે આ પ્રમાણે છે. એ હું પહેલાં તમને જણાવી દઉં, પછી આપણે ડિટેલ્સમાં જોવા માગીએ છીએ. આ વચન તો પ્રભુએ આપેલું છે અને એમાં જો અને તોના સંબંધો છે. જો અને તો, જો એટલે શરત, કન્ડિશન્સ, અને એ કન્ડિશન જો ફૂલફિલ થાય તો રિઝલ્ટ કે પરિણામ શું આવે, એના 3 ભાગ અહીંયા આગળ આપણે જોવા મળે છે. પહેલો ભાગ તો એ છે કે 3 પ્રશ્નો પૂછ્યા છે અને ત્રણેય 3 પ્રશ્નોના જવાબ આ કલમમાંથી આપણને મળે છે. પહેલો પ્રશ્ન તો એ છે કે તમે કોણ છો, અને પ્રભુ કહે છે કે મારા લોક અને મારા નામથી તમે ઓળખાવો છો, એનો જવાબ છે. બીજી બાબત છે, બીજો પ્રશ્ન છે, તમારે શું કરવાનું છે, અને એ કદાચ કન્ડિશન પ્રભુ આપણી આગળ રજૂ કરે છે. 4 કન્ડિશન અહીંયા આગળ બતાવવામાં આવી છે. પહેલી બાબત એ છે કે નમી જવાનું છે. બીજી બાબત એ છે પ્રાર્થના કરવાનું છે. ત્રીજી બાબત એ છે કે મારું એટલે કે પ્રભુનું મુખ શોધવાનું છે, અને ચોથી બાબત એ છે કે પોતાના દુષ્ટ માર્ગોથી ફરવાનું છે. અને જો મંડળી તરીકે, ચર્ચ તરીકે, ખ્રિસ્તી લોકો તરીકે, પ્રભુના ખાસ પસંદ કરેલા લોક તરીકે આપણે જ્યારે કરીએ છીએ તો તમને શું મળશે, એ છેલ્લી અને ત્રીજી બાબત છે. તો એમાં 3 બાબત છે. તે સાંભળીને એટલે કે પ્રભુ આપણી પ્રાર્થનાનો જવાબ આપશે. બીજી બાબત, તમારા પાપ માફ કરશે. અને ત્રીજી બાબત, તેઓના દેશને હું સાજો કરીશ. તો આ જનરલ આઈડિયા મેં તમને આ કલમના આધારે આપ્યો છે. આપણો જે દેશ, અત્યારે આપણે અમેરિકા દેશની વાત કરીએ છીએ, કે એની જ્યારે રચના પણ થઈ નહોતી, દેશ જ્યારે અસ્તિત્વમાં પણ આવ્યો નહોતો, ત્યારે એની શરૂઆત કેવી રીતે થઈ તે હું તમને જણાવું. આ વખતે જે 2010નો જે નેશનલ પ્રેયર ડે રાખવામાં આવ્યો છે તેના જે પ્રેસિડેન્ટ છે તે ફ્રેન્કલિન ગ્રહામ છે, અને એમણે નાનું વૃત્તાંત લખતા આ પ્રમાણે લખે છે, હું તમારી આગળ વાંચું છું. નેશનલ ડે ઓફ પ્રેયર હેવ એ લોંગ સ્ટેન્ડિંગ એન્ડ સિગ્નિફિકન્ટ હિસ્ટ્રી ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ. પરહેપ્સ ધ ફર્સ્ટ સચ ઇવેન્ટ ટુક પ્લેસ ઇવન બિફોર ધીસ વોઝ કન્ટ્રી વેન ઇન 1775. હજુ તો આ દેશની રચના પણ કરવામાં આવી નહોતી, 1775ની વાત છે, ત્યારે આ બનાવ ત્યાં આગળ બન્યો. ધ કોન્ટિનેન્ટલ કોંગ્રેસ આસ્ક ધ કોલોનિયન્સ ટુ પ્રે ફોર વિઝડમ ઇન ફોર્મિંગ એ નેશન્સ. અને જે મૂળભૂત 13 રાજ્યો હતા તેમને કોંગ્રેસે કહ્યું કે આપણે પ્રાર્થના કરીએ કે જેથી કરીને આપણે દેશની રચના કરી શકીએ. ધ કોલ ઓફ ધ નેશન્સ ટુ પ્રેયર હેઝ કન્ટિન્યુ એવર સિન્સ, ઇન્કલુડિંગ પ્રેસિડેન્ટ લિંકન્સ પ્રોક્લેમેશન્સ ઓફ ધ ડે ઓફ હ્યુમિનેશન્સ ફાસ્ટિંગ્સ એન્ડ પ્રેયર ઇન 1863. અને 1863માં જ્યારે પ્રેસિડેન્ટ લિંકન તે પ્રેસિડેન્ટ હતા, એમણે પણ એક જાહેરનામું બહાર પાડ્યું, ઉપવાસ અને પ્રાર્થના કરવામાં આવે. ત્યાર પછી ઇન 1952 પ્રેસિડેન્ટ હેરી ટ્રુમેન સાઇન એ જોઇન્ટ રિઝોલ્યુશન બાય કોંગ્રેસ ધેટ ડિક્લેર એન એન્યુઅલ નેશનલ ડે ઓફ પ્રેયર. અને ખરેખર જે શરૂઆત થઈ અમેરિકામાં નેશનલ ડે ઓફ પ્રેયરની તે 1952થી, એટલે અત્યારે આપણે 2010ની સાલમાં છે, આઈ થિંક ધીસ ઇઝ 59th અગ્ન 59મો આ નેશનલ પ્રેયર ડે આપણે મનાવી રહ્યા છે. ઇન 1988 ધ લો વોઝ એમેન્ડેડ એન્ડ સાઇન બાય પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગન, પરમેનન્ટલી સેટિંગ ધ ડે એટ ધ ફર્સ્ટ થર્સડે ઓફ એવરી મે. અને ત્યાર પછી 1988માં પ્રેસિડેન્ટ રેગન જ્યારે પ્રેસિડેન્ટ હતા ત્યારે આ ખરડાની ઉપર તેમણે સહી કરીને કાયદો કર્યો કે દર મે મહિનાનો પ્રથમ ગુરુવાર તે નેશનલ ડે ઓફ પ્રેયર તરીકે મનાવવામાં આવે. અને એટલા માટે આપણે આ બહુ મોટી બાબતમાં ભાગ લઈ રહ્યા છીએ. હવે જે પ્રાર્થના મિસ્ટર ગ્રેહમે લખી છે જે હું તમારી આગળ વાંચું છું. લોર્ડ, વી આર થેન્કફુલ ફોર ધ અબન્ડન્ટ બ્લેસિંગ યુ હેવ બિસ્ટોઝ ઓન અમેરિકા. ફોર અવર ફોરફાધર્સ લુક ટુ યુ એઝ પ્રોટેક્ટર, પ્રોવાઈડર એન્ડ ધ પ્રોમિસ ઓફ હોપ. બટ વી હેવ વન્ડર્ડ ફાર ફ્રોમ ધેટ ફર્મ ફાઉન્ડેશન્સ. મે વી ડિપેન્ડ ફોર ટર્નિંગ અવર બેક્સ ઓન યોર ફેથફુલનેસ. We pray that these great nations will be restored by your forgiveness. From bondage, you grant freedom. Through your own sacrifice, you offer salvation. From the state of despair, you offer peace. From the bounties of heaven, you have blessed, not because of our goodness, but by your grace. We have given us freedom. You have given us freedom to worship you in the spirit and in truth as your holy word instructs. May our lives honor you in the word and deed. May our nations acknowledge that all good things come from the Father above. President Abraham Lincoln proclaimed that our nation should be set apart a day for national prayer to confess our sins and transgressions in sorrow, yet with assured hope that genuine repentance will lead to mercy and pardon. Announce in the Holy Scripture, the proven by all history, that those nations only are blessed whose God is the Lord. We have vainly imagined in the deceitfulness of our own hearts that all these blessings were produced by some superior wisdom and virtue of our own. We have become too self-sufficient to feel the necessity of redeeming and preserving grace, too proud to pray to the God who made us. It behooves us then to confess our nation's sins and to pray for clemency and forgiveness. Help us to pray earnestly for our president and leaders who govern that they will humble themselves and seek your guidance so that everything we do will shine the light of your glory in the darkened world. May our prayers as people and a nations be heard and blessed for such a time as this. We make this plea in faith, believing in the mighty name of Jesus our Lord. Amen. બહુ સરસ પ્રાર્થના તેમણે કરી છે અને લખી છે. તો વાલાઓ, આ વચનના આધારે ફરી એકવાર આપણે આપણી દ્રષ્ટિ પ્રભુની તરફ રજૂ કરીએ. ત્યારે જેઓ મારા લોક, જેઓ મારા નામથી ઓળખાય છે, તેઓ નમી જશે ને પ્રાર્થના કરશે ને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે, તો હું આકાશમાંથી સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ. પ્રભુ આપણને કેવી રીતે સંબોધે છે? મારા લોક ને મારા નામથી ઓળખાતા લોક. એફેસીયનો પત્ર 1:4 એમ લખ્યું છે કે જગતના મંડાણની અગાઉ તેણે આપણને પસંદ કર્યા. જગતના જે લોકો છે એની વાત નથી, પણ આપણી વાત, ચર્ચ પીપલ જો પ્રભુના છે તેમની વાત પ્રભુ અહીંયા આગળ કરી રહ્યો છે. પ્રભુએ મને અને તમને પસંદ કર્યા છે. યોહાનની સુવાર્ત 15:16 એમ લખ્યું છે કે તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે, તમને નિમ્યા છે. વી આર ચોઝન પીપલ, વી આર એપોઇન્ટેડ પીપલ, વી આર સ્પેશિયલ પીપલ. 1 આપણે જોઈ લઈએ, 1 પેતરનો 2:9. પહેલું પિત્તર 2:9. પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદગુણો તમે પ્રગટ કરો. સ્પેશિયલ પીપલ, ખાસ પીપલ, લોકો આપણને તેડું આપવામાં આવ્યું છે. 1 પેતર 1:15 તમે જોશો તો એમાં લખ્યું છે, પણ જેણે તમને તેડ્યા છે તે જેવો પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ. માથીની સુવાર્તામાં 4 આપણે જોઈએ છે, ગાલિલના સમુદ્રે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોલ આપે છે, ફોલો મી એન્ડ આઈ વિલ મેક યુ ફિશર્સ ઓફ મેન. મારી પાછળ આવો ને હું તમને માણસોના પકડનારા કરીશ. બીજા બધા લોકો કરતાં આપણે શા માટે અલગ છે? કારણ કે આપણે ખાસ પ્રકારના લોક છે. આપણો જન્મ પણ થયો નહોતો તે પહેલાં ઈશ્વરની એ પૂર્વ યોજિત યોજના હતી કે આપણી પસંદગી કરવામાં આવે, આપણને તેડું આપવામાં આવે, આપણને એપોઇન્ટ કરવામાં આવે અને આપણને પ્રભુના ખાસ લોક તરીકે અલગ કરવામાં આવે. અને એ આ કલમ બતાવે છે, મારા લોક. અમારા લોક નહીં, આપણા લોક નહીં, પણ મારા લોક. જ્યારે મારી વાત આવે છે પર્સનલ, ત્યારે પ્રભુ કંઈક બહુ ખાસ રીતે આપણને કહી રહ્યા છે. ગીતશાસ્ત્ર 23 પર જ્યારે મેં વચન આપેલું ત્યારે આ બાબત મેં તમને ખાસ સમજાવી હતી. માય પીપલ, મારો પ્રભુ, મારા લોક. આપણે એના લોક છે ને આપણે એના નામથી ઓળખાઈએ છીએ. પ્રેરિતોના કૃત્યના 11:26 આપણે વાંચીએ છીએ કે શિષ્યો પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા. આપણને જે નામ આપવામાં આવ્યું છે તે પ્રભુના નામ પરથી, ખ્રિસ્ત પરથી ખ્રિસ્તી, પ્રભુની પાછળ ચાલનારા, વિશ્વાસ પરથ વિશ્વાસી, વિશ્વાસીઓ, આવો વિશ્વાસીઓ, વિશ્વાસીઓ. આપણે ઘણી બધી બાબતોને આપણે જોયું નથી, પણ આપણે વિશ્વાસથી પ્રભુની પાછળ ચાલીએ છીએ, જઈએ છીએ, માનીએ છીએ. અને હકીકત છે, પ્રભુ એમ કહે છે, મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે. આ કોલ ગમે તેને આપવામાં આવ્યો નથી, પણ સ્પેશિયલ મને અને તમને આપવામાં આવ્યો છે. પછી વચન શું કહે છે? જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ, જો કન્ડિશન, પ્રભુ અહીં શરત મૂકે છે. જો પહેલી શરત નમી જશે, પ્રભુ મને અને તમને નમી જવા માટે, નમ્ર બનવા માટે, નાના બનવા માટે, નમૂનો આપવા માટે કોલ આપે છે. માથીની સુવાર્તા 5મો અધ્યાય અને 5મી કલમમાં એમ લખ્યું છે, જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે. પહેલું પિત્તર 5 અને 5માં શું લખ્યું છે આપણે વાંચીએ. પહેલું પિત્તર 5મો અધ્યાય અને 5મી કલમ કોઈ વાંચશે? કેમ કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. જો તમારે પ્રભુની કૃપા જોઈતી હોય તો આ પહેલી કન્ડિશન પ્રભુ બતાવે છે, નમી જશે. બીજી બાબત, ને પ્રાર્થના કરશે. હું તમને કલાકોના કલાકો કહી શકું છું પ્રાર્થનાઓ પર. તમે થાકી જાઓ રેફરન્સ આપીને, પણ તમને પણ ખબર છે કે આ કેટલું મોટું કોલ કે તેડું પ્રભુ પ્રાર્થના કરવા માટે આવે છે. મારા બાઇબલ પર મેં એક વાક્ય લખી રાખ્યું છે, અવર પ્રોબ્લેમ ઇઝ નોટ અનઆન્સર પ્રેયર બટ અનઓફર પ્રેયર. પ્રભુ પ્રાર્થનાનો જવાબ આપતા નથી એ આપણો પ્રશ્ન નથી. આપણો પ્રશ્ન એ છે કે આપણે પ્રાર્થના જ કરતા નથી. કઠણમાં કઠણ કોઈ બાબત મને લાગતી હોય તો એ પ્રાર્થના કરવાની છે. હું એક કલાક પ્રાર્થના ઉપર સંદેશો આપી શકું છું, પણ એક કલાક જો ઘૂંટણે પડવાનું થાય ને તો મને મુશ્કેલી પડે છે. ચીનના પ્રખ્યાત મિશનરી વોચમેનની, જેમણે ચીનમાં ઘણી બધી સુવાર્તા પ્રગટ કરી, ત્યાર પછી ત્યાંની સરકારે તેમની ધરપકડ કરી અને એક બહુ ખોટું કામ કર્યું, તે કેમની જીભ કાપી નાખી. હવે એમને પ્રીચિંગ કરવાનું બહુ મુશ્કેલ થઈ પડ્યું અને એઓ સતત જેલમાં પણ પ્રાર્થનામાં રહેતા હતા. અને તેઓ એવું કહે છે કે મારા શરીરમાં એવું કશુંક છે કે જે મને પ્રાર્થના કરતા અટકાવે છે. શું છે મને ખબર નથી, પણ એવું કશુંક છે. આઈ થિંક તમે પણ આનો અનુભવ કર્યો છે. તમે કેટલો સમય પ્રાર્થનામાં ગાળો છો? તમે કેટલો સમય ટીવી જોવામાં ગાળો છો? તમે કેટલો સમય ફોન ઉપર રહો છો, ખાસ કરીને સેલ ફોન? પ્રભુ સિવાય અન્ય વ્યક્તિઓ સાથે વાતો કરવામાં તમે કેટલો સમય આપો છો? કોઈક એવું કહ્યું છે કે કોઈ મંડળીની આત્મિક સ્થિતિ કેવી છે તે જો જાણવું હોય તો તે મંડળીની પ્રેયર મિટિંગમાં જાઓ. નાતાલ નહીં, નવા વર્ષે નહીં, ઈસ્ટરે નહીં, અરે રેગ્યુલર સન્ડે પણ નહીં. પણ એ મંડળીની આત્મિક સ્થિતિ કેવી છે એ જાણવું હોય તો એની પ્રેયર મિટિંગમાં જાઓ. આ શુક્રવારે અમે મળ્યા હતા 5 જણ. એમાં એક તો સ્પીકર કહેવાય, એટલે આમ તો 4 જ કહેવાય. દુનિયા એવું કહે છે કે પંચ ત્યાં પરમેશ્વર, પાંચ જણા ભેગા હોય ત્યાં પ્રભુ હાજર, પણ બાઇબલ તો કહે છે કે જ્યાં બે કે ત્રણ મારે નામે એકતા મળે છે તેઓની મધ્યે હું હાજર છું. તમને શી ખબર અમે કેટલું કામ કરીએ છીએ? ગ્રોસરી લાવવાની હોય છે, બેંકમાં જવાનું હોય છે, આખા અઠવાડિયાનો થાક શુક્રવારે લાગે છે, અમારા છોકરા નાના હોય છે. તમારા બધા કારણો સાચા છે, હું એવું નહીં કહેતો કે તમે સાચું નથી બોલતા, પણ વાલો મારો પ્રશ્ન એ છે કે આપણે પ્રાયોરિટી સેટ કરવી જોઈએ. કઈ બાબતોને? 10 કામ આપણી પાસે હોય તો પછી પહેલું કામ કયું કરવું, બીજું કામ કયું કરવું, ત્રીજું કામ કયું કરવું. વી હેવ ટુ સેટ અવર પ્રાયોરિટીઝ. અને હું માનું છું કે પ્રાર્થના એ બહુ મોટું કામ છે, જો એને કામ તરીકે આપણે સ્વીકારીએ તો. ત્રીજી બાબત, વચન એમ કહે છે કે તેઓ પ્રાર્થના કરીને મારું મુખ શોધશે. ઈશ્વરનું મુખ શોધવાની આ એક રીત છે કે થ્રુ પ્રેયર, પ્રાર્થના કરીને તેનું મુખ શોધવું. આ એક ક્રિશ્ચન પેપર્સ મારી પર આવે છે, હેરોલ્ડ ઓફ ઇસ કમિંગ, એમાં પ્રભુનો બહુ મોટો સેવક ઈએમ બોન્ડ્સ, કે જેણે પ્રાર્થના ઉપર ઘણા બધા સંદેશાઓ આપ્યા અને લખ્યું, તે આવું લખે છે, વી આર નોટ એ જનરેશન્સ ઓફ પ્રેઇંગ સેન્ટ્સ. આપણી આ પેઢી એ પ્રાર્થના કરતી પેઢી નથી. બીજી એક જગ્યા લખે છે, નન બટ પ્રેઇંગ લીડર્સ કેન હેવ પ્રેઇંગ ફોલોઅર્સ. બીજી કોઈ જ બાબત નહીં, પણ જો પ્રાર્થના કરતા આગેવાનો હોય તો પ્રાર્થના કરતા ફોલોઅર્સ કે લોકો પણ હોય. બીજી એક જગ્યાએ લખે છે, એ પ્રેઇંગ પુલપિટ વિલ બીગેટ પ્રેઇંગ પ્યુઝ. જો પુલપિટ પ્રાર્થના કરતી હશે, એટલે કે જે લોકો પુલપિટ પર લીડિંગ કરે છે, ઊભા રહે છે, તેઓ તો પ્યુઝ એટલે પાટલી પર જેઓ બેઠા છે તેઓ પણ પ્રાર્થના કરશે. ટાઇટલ છે સંદેશાનું, વેર આર ધ ગોડલી લીડર્સ હુ કેન ટીચ ધ સેન્ટ્સ હાઉ ટુ પ્રે. એવા આત્મિક આગેવાનો ક્યાં છે જે લોકો સેન્ટ્સ એટલે મંડળી, મંડળીને શીખવી શકે કેવી રીતે પ્રાર્થના કરવી. આ ઈએમ બોન્ડ્સ એવું લખે છે કે વી આર નોટ જનરેશન્સ ઓફ પ્રેઇંગ સેન્ટ્સ, પણ બાઇબલમાં શું લખ્યું છે એ પેઢી માટે આપણે જોઈ લઈએ. એક વચન, ગીતશાસ્ત્ર 24મું ગીત અને તેની 6ઠી કલમ. કોઈ વાંચશે ગીતશાસ્ત્ર 24:6? હે યાકૂબના દેવ, જેઓ તારું મુખ શોધે છે તેઓની પેઢી આ છે. આ દાઉદના જમાનાની વાત લખે છે કે આ પેઢી તો પ્રભુ તારું મુખ શોધે છે, પરંતુ આ ઈએમ બોન્ડ્સ અત્યારે એવું કહે છે કે વી આર નોટ ધ જનરેશન્સ ઓફ પ્રેઇંગ સેન્ટ્સ. પણ પ્રભુનું વચન આજે આપણને એ યાદ કરાવે છે કે તેઓ પ્રાર્થના કરશે ને મારું મુખ શોધશે. હમણાં જે પહેલું વચન આપણે ચર્ચની શરૂઆતમાં વાંચ્યું તે આ હતું કે યહોવા મળે છે એટલામાં તેને શોધો, તે પાસે છે એટલામાં તેને હાંખ મારો. તો આપણો પ્રશ્ન એ છે કે આપણે શું શોધીએ છીએ? મની, પૈસા, ફેમ, કીર્તિ, બ્યુટી, સુંદરતા, સેલ્સ, ક્લિયરન્સ, બાય વન ગેટ વન ફ્રી, પ્રભુનું વચન આમ કહે છે, આમોસ પ્રબોધકનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને 4 કલમ, કોઈ વાંચો, પૃષ્ઠ નંબર 794. મને શોધો તો તમે જીવશો. હરીશભાઈ બીજી એક કલમ વાંચો, 6 કલમ, શરૂઆતનો ભાગ,
યહોવાને શોધો
એટલે તમે જીવશો. 8 કલમનો છે શરૂઆતનો ભાગ,
તમે તેને શોધો કે જે કૃતિકા તથા મૃગ શિરનો કર્તા છે.
આખી વાંચી લો, 8 કલમ બહુ સરસ છે. તેનું નામ યહોવા છે, તેને શોધો. ભલો આ બધું તમે જો કરતા હોય તો એમાં મને બહુ વાંધો નથી, સેલમાં જાઓ ને સેલની વસ્તુ લાવો, એમાં કશું ખોટું નથી. પણ તમારો અલ્ટિમેટ ધ્યેય શું છે, તમે શું શોધો છો? પ્રભુનું વચન એમ કહે છે કે પ્રાર્થના કરશે ને મારું મુખ શોધશે. અને 4 કન્ડિશન અને 4 બાબત, ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે. શેતાન આ દિવસમાં ખ્રિસ્તી લોકોને જે ભમાવે છે તે આ રીતે, યુ આર ગુડ, યુ આર ફાઇન, યુ આર ઓકે, સારું છે બધું, દેવળમાં જાઓ છો, પ્રાર્થના કરો છો, દાન આપો છો, કોઈનું કશું બગાડતા નથી, સારા છો. પ્રભુનું વચન એમ કહે છે યશાયા 53:6 કે આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છે, દરેક પોત પોતાને માર્ગે વળી ગયો છે. હરીશભાઈ રૂમી 3:12 વાંચો. નીતિવચન 30:12 વાંચો. એવી પણ એક પેઢી છે કે જે પોતાને પવિત્ર માને છે પણ પોતે શુદ્ધ થતી નથી, સ્વચ્છ થતી નથી. આપણી માન્યતાઓને આપણે તપાસવાની જરૂર છે, આપણી આત્મપરીક્ષા કરવાની જરૂર છે. અને ત્યારે આપણે આપણામાં જે કંઈ દુષ્ટતા છે, જે કંઈ ભૂંડાયો છે, એ પવિત્ર આત્મા મને ને તમને બતાવશે. બોલાવો, આપણે ઉડાવ દીકરાની માફક આપણે અને આપણો દેશ તે પ્રભુથી ચાલ્યા ગયા છે, અને માટે પસ્તાવો કરવાની જરૂર છે, પાપની કબૂલાત કરવાની જરૂર છે, પાછા ફરવાની જરૂર છે. આ 4 કન્ડિશન પ્રભુ આ વચનમાં આપણને આપે છે. નમી જવું, પ્રાર્થના કરવી, પ્રભુનું મુખ શોધવું, પોતાના દુષ્ટ માર્ગોથી ફરવું, આ જો જે શબ્દ છે એમાં આ બધી બાબતો આવી જાય છે. અને જો આપણે પ્રમાણે કરીશું તો એ રિઝલ્ટ કે પરિણામ આપણને જોવા મળે છે. અને તે 3 બાબતો તેમાં પ્રભુ આપણને કહે છે, તો હું આકાશમાંથી તે સાંભળીને, પ્રભુ મારી અને તમારી પ્રાર્થના સાંભળવા આતુર છે, એવી ઈચ્છા રાખે છે, એ રાહ જોઈ રહ્યો છે કે મારો બાળક, મારો દીકરો, મારી દીકરી ક્યારે મારી પાસે આવે, મારી પ્રાર્થના કરે, એની મુશ્કેલીઓ, એના પ્રશ્નો, એના પાપ એના અને એના દેશના મને જણાવે. તે સાંભળીને પ્રભુ જવાબ આપે છે. ગીતશાસ્ત્ર 91:15 તમે જુઓ. તે મને અરજ કરશે એટલે હું તેને ઉત્તર દઈશ, હું સંકટ સમયે તેની સાથે થઈશ, હું તેને છોડાવીને માન આપીશ. મારા બાઇબલમાં મેં નોંધ લખી છે કે આપણે એક જ વસ્તુ કરીએ છીએ, સામે રિસ્પોન્સ પ્રભુ ચાર બાબતનો આપે છે. પહેલી બાબત એ જવાબ આપે છે, બીજી બાબત તે સંકટ સમયે સાથે રહેશે, ત્રીજી બાબત એમાંથી મને છોડાવે છે, અને ચોથી બાબત એ આપણને અને આપણી પ્રાર્થનાઓને માન આપે છે. યિર્મિયા 33:3 જુઓ તમે, વાંચો કોઈ. યિર્મિયા 33:3. આ ચેલેન્જ નથી લાગતી તમને? હા કુમાર, અને હું તને ઉત્તર આપીશ જે મોટી તથા ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ. 29:12 જુઓ, યિર્મિયા 29:12. પ્રભુએ આટલા ગજબના વચનો આપણને આપેલા છે, તમે મને હાંક મારશો અને જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. અન્ય દેવ દેવતાની આગળ બીજા લોકો જેમ કરે છે આપણે ઘંટ વગાડવો પડતો નથી, કારણ કે આપણો પ્રભુ હંમેશા જાગૃત છે અને આપણી પ્રાર્થનાઓના તે જવાબ આપે છે. એટલું જ કે આપણે પ્રાર્થનાની જરૂર છે. બીજી બાબત, તેઓના પાપ માફ કરીશ. આપણો પ્રભુ તે આપણું અંતઃકરણ જુએ છે. જ્યારે ખરા હૃદયથી આપણે પસ્તાવો કરીએ છીએ ત્યારે આપણને પાપની માફી મળે છે. પ્રખ્યાત કલમો તમને ખબર છે, 1 Johannes 1:9, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. 1 Johannes 1:7, અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. નીતિ વચન 28:13, જે માણસ પોતાના ઉલ્લંઘન છુપાવે છે તેની આબાદી થશે નહીં, પણ જે કોઈ તેને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તેઓ પર દયા કરવામાં આવશે. પ્રભુ દયાળુ છે. પ્રભુ આપણા પાપ, આપણા દેશના પાપ માફ કરશે. અને છેલ્લી બાબત અને ત્રીજો જે બાબત છે કે પ્રભુ તોમાં આવે છે, અને એ છે કે તેઓના દેશને સાજો કરીશ. મેં પહેલાં પણ જણાવ્યું હતું અને આજે પણ જણાવું છું કે આ દેશને જો સાજાપણની જરૂર હોય અને જો એની ચાવી કોઈકની પાસે હોય તો એ મંડળી પાસે છે. આ ચાવી વ્હાઇટ હાઉસ પાસે નથી પણ ગોડ્સ હાઉસ પાસે છે. આ ચાવી વોશિંગ્ટન પાસે નથી પણ GCF પાસે છે. આ ચાવી પ્રભુએ મને અને તમને આપી દીધી છે. આ ઓનલી કી છે, આ માસ્ટર કી છે કે જેનાથી આખો દેશ સાજો થઈ શકે છે. જે ખૂણામાં, પ્રેયર ક્લોઝેટમાં અને આ ચર્ચમાં જે પ્રાર્થનાઓ થાય છે એની દૂર 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 આખા દેશમાં એની તમને ને મને ખબર નથી પડતી એવી અસરો થાય છે. જે દેશમાં આપણે રહીએ છીએ, જે નગરમાં આપણે રહીએ છીએ એનું આપણે ભલું ઈચ્છવું જોઈએ. શાસ્ત્ર કહે છે કે એનું કલ્યાણ તમે શોધો. જ્યાં તમે રહો છો ને એનું કલ્યાણ તમે શોધો. કેટલા બધા લોકો ઇન્ડિયામાં અને અન્ય દેશોમાં કેટલી બધી મુશ્કેલીમાં અને મુસીબતોમાં છે. પ્રભુએ કોઈક રીતે અહીંથી ઉંચકીને તમને અમેરિકામાં લાવ્યા છે. અને આટલા બધા આશીર્વાદો, આટલી બધી સંપત્તિ, સુખ, સગવડો અને સરળતાનો સૌથી સારામાં સારો જો અનુભવ બધી જ રીતે, કુદરતી રીતે, ફિઝિકલી રીતે, ફાઇનાન્શિયલી રીતે, સ્પિરિચ્યુઅલી રીતે, કોઈ પણ રીતે જો તમે જોશો તો યુ આર ધ બ્લેસેડ પીપલ, જે કોઈની પાસે નથી, આખી દુનિયામાં નથી, એ પ્રભુએ મને અને તમને આપ્યું છે, આ દેશને આપ્યું છે. અને આ વિપુલ સંપત્તિનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. ત્યારે છેલ્લી એક કલમ હું તમને બતાવું. યિર્મિયા પ્રબોધકનું પુસ્તક 29મો અધ્યાય અને 7મી કલમ. યિર્મિયા 29 અને 7. 29 અને 7. કેમ કે તેના કલ્યાણમાં તમારું કલ્યાણ છે. આ લોકો તો બંદીવાસમાં હતા, પરંતુ હું અને તમે તો ટોટલી ફ્રીડમમાં છે. આપણી આ સ્થિતિ નથી. યિર્મિયા પ્રબોધકના સમયમાં જે સ્થિતિ હતી એ સ્થિતિ અત્યારે છે જ નહીં. ટોટલી ફ્રીડમ છે. અને એમાં પ્રભુએ મને અને તમને લાવીને મૂક્યા છે. અને એના કલ્યાણમાં તમારું અને મારું કલ્યાણ સમાયેલું છે. અને એટલા માટે ભાલો, આજે પ્રભુનું વચન ફરી એકવાર આપણને યાદ કરાવે છે, ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરશે ને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે તો હું આકાશમાંથી સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ. આમેન. આપણે છેલ્લી પ્રાર્થના કરીએ અને એવરેન્ડ્રુસ આપણને પ્રાર્થનામાં દોરશે અને છેલ્લો આશીર્વાદ પણ માગશે.